તારીખ 9/1/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 246
200 વચનાવધિ ચાર વચન હવે चौथे वचन में वो बात लिया कि जो ज्ञान की प्राप्ति की इच्छा करता है, यानी चाहता है कि मुझे आत्मज्ञान की प्राप्ति होवे, ऐसी आवश्यकता भी लगी है उसको, उसे ज्ञानी की इच्छा अनुसार चलना चाहिए। यानी ज्ञानी जो अमलीकरण करने को कहे उसका उसको अमलीकरण करना चाहिए। बात तो संक्षेप में दो स्टेज की है, एक को समझने की और जो समझी हुई बात है उसका अमलीकरण करना। इससे ज्यादा कोई लंबी चौड़ी बात उसमें नहीं है। कईयों को समझ में नहीं आती है, पूर्व के विपरीत संस्कार के बल से ये बात भी समझने में कठिनाई होती है। फिर भी ऐसा जीव को भी जिज्ञासा होए, भावना होए, समझने की कोशिश करे तो समझ सकता है। देर सवेर लगती है उनको, लेकिन वो समझ सकता है। और सर्व परिणामी तो सीधा ही समझ सकता है, क्योंकि आत्मकल्याण की बात है, उसमें नहीं समझने जैसी कोई बात नहीं है। तो इस तरह से बात समझ में आ गई, उस बात को अभी हमारे परिणमन में लागू करें, उसी अनुसार परिणाम हो जाए ऐसा प्रयास करें, पुरुषार्थ में लगे, तो ये एक ऐसा कार्य है कि जिसका पुरुषार्थ करने से सफलता प्राप्त होती ही है। क्यों? कि जीव अपने अवगुण को, दोष को मिटाना चाहता है, जो दुख का कारण है, और सुखी होने के लिए सद्गुण को प्राप्त करना चाहता है। मेन क्राइटेरिया तो उतना ही है इसका। तो जो अपने दोष को निकालना चाहता है वो दोष निराधार हो जाता है। दोष तो वहां तक चालू रहता है या पनपता है कि आत्मा खुद उसमें रुचि लेता है, रुचि करता है और खुद उसको आधार देता है, तब वो टिकते हैं और पनपते भी हैं। लेकिन जिसको दोष को निकालना है और अंतरंग से ये भावना निर्दोष होने की हुई, उनके दोष को आधार तो कोई मिलेगा नहीं आत्मा का। आत्मा तो उसका निषेध करता रहेगा, उसका खेद उसको करते बरतेगा, किस आधार से वो टकेगा? वो निराधार हो जाता है और आखिर में वो मिट जाता है। इसलिए इस कार्य में, इस मार्ग में जो प्रवृत्ति करता है, पुरुषार्थ करता है, उसको नियमा सफलता मिलती ही है। नहीं मिले वो बात नहीं है। संसार के कार्यों में तो प्रारब्ध वशात सफलता मिलती है, पुरुषार्थ के वशात सफलता नहीं मिलती, प्रारब्ध के वशात मिलती। आपने एक चीज खरीदी, भाव बढ़ गए, भाव बढ़ाना आपके हाथ की बात है ही नहीं। और आपने एक चीज खरीदी, भाव गिर गए, आप टिकाना चाहे तो टिक नहीं सकता। तो जैसा प्रारब्ध है वैसा ही बनता है, उसमें कोई अपने अधिकार का विषय नहीं रहता। अरे लड़का स्कूल में पढ़ता है, अच्छे अच्छे लड़के फेल होते हैं, उनका प्रारब्ध ऐसा हो, मेहनत करता है, परिश्रम करता है, फिर भी फेल होता है, तो वहां सब प्रारब्ध की बात है। संसार के कार्यों में मोक्ष मार्ग में तो जो पुरुषार्थ करता है उसको सफलता मिलती ही है, गारंटेड। गुरु कृपालु देव ने बोला ना कि मोक्ष हमारे से ले जाना है, तो गारंटी कैसे देते हैं? दूसरे के मोक्ष की गारंटी कैसे देते हैं? कि जब वो जैसा कहा वैसा किया, सर्वभाव सत्पुरुष को अर्पण करके वर्तना हुआ, ये वही बात है, ज्ञानी की इच्छा अनुसार चलना हुआ तो कोई बात नहीं है, तो उसका मोक्ष हो ही जाएगा। खुद को भी पता चल जाएगा कि मेरा मोक्ष तो अभी हो ही जाएगा, क्योंकि उसको प्रतिबंध सब छोड़ना पड़ता है। ज्ञानी की आज्ञा में चलने में सब प्रतिबंध उसको छोड़ना पड़ता है, और नहीं छोड़ता है तो ज्ञानी बोलते कि क्यों नहीं, क्यों प्रतिबंध में खड़े हो, हम कहते हैं तुम छोड़ दो, उसका आज्ञा में चलता है तो छोड़ देता है। तो खुद को भी मुक्ति दिखती है अपने सामने, तो ज्ञानी को मालूम है कि वो मोक्ष लेने के लिए आने वाला तो है ही नहीं, अपने गारंटी देने में क्या जाता है। इसका मोक्ष तो इसके पास आ ही गया, उसको खुद को भी पता चल गया। अरे कभी ऐसा कहेगा कि मेरे मोक्ष की जरूरत नहीं है, सब पुरुष मिल गया ना, मोक्ष की भी मुझे जरूरत नहीं है, तो फिर वो कोई डिमांड करने को तो आने वाला नहीं है। अपनी इच्छा अनुसार चलता हुआ जीव अनादि काल से भटक रहा है, ये परिभ्रमण कर रहा है, इसका कारण स्वच्छंद है और प्रतिबंध है। यहां तक कल चला था।
जैसे जैसे दीक्षा ले लेता है कोई जीव, दीक्षा लेता है तो प्रतिबंध को तोड़ता है, स्वच्छंद को नहीं तोड़ता है।
प्रतिबंध को तोड़ता ही है ऐसा नहीं है, जंगल में जाकर के भी घर याद आता है किसी को,
जैसे द्रव्यलिंग बनता है,
ऐसा क्रम से नहीं चला हो,
स्वच्छंद किया,
हाँ क्रम से नहीं चला हो, स्वच्छंद किया हो तो प्रतिबंध भी नहीं टूटा हो, टूटेगा, क्षणिक वैराग आएगा।
द्रव्यलिंगी को भी प्रतिबंध नहीं टूटा गया?
नहीं, द्रव्यलिंगी को कुछ फायदा हुआ ही नहीं, 1% भी फायदा नहीं हुआ। क्या प्रवचन सार में अमृतचंद्र आचार्य देव ने द्रविलिंगी मुनि को संसार तत्व बोला है? क्या ये संसार तत्व बोला है? और पूरी निवृत्ति लेकर के जंगल में रहता है, तो गुरुदेव कहते थे कि 1% भी वो निवृत्त हुआ ही नहीं। कितना? 1% भी निवृत्त नहीं हुआ है, ऐसा बोलते थे। इसका मतलब क्या है, तात्विक बात क्या है इसमें? एक मेंढक है देर का, वो सम्यक दर्शन को पाता है, और एक द्रविलिंगी मुनि सम्यक दर्शन को नहीं पाता है, पंचाचार को पालन करता है,
28 मूल का पालन करता है,
मुनि जैसा द्रव्य चिन्ह भाव चिन्ह नहीं, द्रव मैंने शरीर और शुभ भाव, कैसा मुनि के लायक, पंच महाव्रत समिति गुप्ति दर्शनाचार ज्ञानाचार चारित्राचार तपाचार और वीर्याचार, पंचाचार को पालन करते हैं, पंचास्तिकाय में सब बात आती है, 172 गाथा में, देवलोक में जाता है, वहां से फिर पटकता है, एक इंद्र में चला जाता है, क्योंकि मूल में से स्वद्रव का आश्रय हुआ नहीं और परद्रव का आश्रय छूटा नहीं। आश्रय करने में दो ही द्रव है, एक स्वद्रव और एक परद्रव, वो काम नहीं किया। ऐसे ही ले लिया दीक्षा वगैरह क्रम से चले नहीं, निष्फलता हुई। क्रम का इतना महत्व है, इसलिए कृपालु देव ने 83 नंबर का पत्र वो क्रम पर लिखा है, और वो भी मनसुखराम सूर्यराम जैसे प्रखर विद्वान को लिखा है। देखो ये क्रम वाली बात बहुत महत्व की है, क्योंकि धार्मिक संप्रदाय में, सभी धार्मिक संप्रदाय में, जैन जैनेतर दोनों में कुछ न कुछ लोग करते ही हैं, धर्म साधन नहीं करते ऐसी बात थोड़ी है, लेकिन क्रम को नहीं समझते। दर्शन मोह को तोड़ने के लिए जो योजना है वो योजना समझ में नहीं आई, और जैसा मन चाहा वैसा स्वच्छंद से कर लिया सो कर लिया, वो सब नुकसान का कारण हो जाता है।
चक्रव्यूह रचना जो दर्शन हुए तो चक्रव्यूह रचना जो थोड़ी ना बाहर निकलवाना है, थोड़ी ना बाहर निकलवाना क्रम सिखाई कोई मार्ग
नहीं मिलती, कोई रास्ता नहीं था, जो कोई उपाय नहीं थे। मूल माथी दर्शन होने उखेड़ने फेंको इन्हीं योजना से कि फरी में उगे नहीं, બાહ્ય દ્રષ્ટિ થી બાહ્ય ત્યાગ ને પકડવો હોય, બાહ્ય દ્રષ્ટિ હોવાથી શુભ ભાવ અને તદ અનુસાર થતા બાહ્ય ત્યાગ એને પકડવો હોય એવું હોય છે। આખી લાઈન જુદી જ છે, આ અંતરની લાઈન છે, બહારની લાઈન નથી। એટલે ભૂલી ભૂલ છે, ભૂલી ભૂલ છે। એક અમારે અંગ્રેજીમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં એક કવિતા આવતી હતી, ઓલ ફોર અ વોન્ટ ઓફ અ નેઇલ ધ બેટલ વોઝ લોસ્ટ, આખી લડાઈ એક ઘોડાના નાળની ખામીને લઈને હારી ગયો। થયું શું કે જે ઘોડા ઉપર બેસીને એ સોલ્જર કે મુખ્ય માણસ લડતો હતો, એ ઘોડાનો નાળની ખીલી નીકળી ગઈ હતી, એટલે નાળ છે એને ચાલવામાં બીજા પગને ભરાતો હતો, નાડો આવતો હતો, એટલે એ ચાલ નહોતો પકડી શકતો, અને વ્યૂહ પ્રમાણે ચાલી નહોતો શકતો ઘોડો, એને લડવું જોઈએ જે વ્યૂહથી લડી નહોતો શકતો। હા, એટલે એક ખીરાને કારણે એ નાળને ની મુશ્કેલી થઈ, નાળને કારણે ઘોડાની ચાલની મુશ્કેલી થઈ, ઘોડાની ચાલને કારણે આખો વ્યૂહ ફેલી ગયો, અને લડાઈ હારી ગયો માણસ। All for a want of a nail, એક ખીલાને કારણે the battle was lost. તો એના આખી સિક્વન્સ લીધી છે કવિતામાં, એક એક કડીમાં કે આની શું ખોયું, આમાં શું ખોયું, આમાં શું ખોયું, આમાં શું ખોયું, તેથી તો મુખ પાઠ્યાથી મોટા ફટફડાક બોલતા હતા, પણ આખી લડાઈ હારી જવાનું કારણ બને છે એમ। આ સંસારને જીતવો છે, અને સંસારને જીતનારા જીન થયા જીનેશ્વર થયા, શું લડાઈ હારી જાય છે, ખામી એક શરૂઆત નહીં છે, તમે શરૂઆત ક્યાંથી કરી। હું તમને કહું, અમારે સોનગઢમાં તત્વજ્ઞાનનો વિષય ખૂબ ચર્ચાય છે, બધા શાસ્ત્રના અભ્યાસી લોકો, વર્તમાન જે આધ્યાત્મિક શાસ્ત્રો છે બધા સારી રીતે વાંચેલા, ખૂબ ચર્ચાઓ કરે આપસમાં, એ આપસમાં અત્યારે ચર્ચા કર્યા પછી પ્રોબ્લેમ શું ઊભો થયો છે, કેમ કે ખાનગીમાં કોક કોક અભ્યાસી લોકો આવે. ભાઈ આ બધું સમજાય છે, આપણે રોજ ચર્ચા કરી છે, કાંઈ એનું ફળ આવતું નથી. અને સમ્યક દર્શનની એટલી બધી ચર્ચા, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન ઉપર ગુરુદેવે 45 વર્ષ સુધી વ્યાખ્યાનો આપ્યા. બધા શાસ્ત્રમાંથી એ ટોપિક ઉપર આવે એ પોતે, કે મિથ્યા દર્શન ટાળો અને સમ્યક દર્શન પ્રાપ્ત કરો. એટલે એની ખૂબ સૂક્ષ્મ ચર્ચાઓ કરે. આપણે બધું કરીએ છીએ, સમજીએ છીએ, કારણ પણ ચાલતું નથી. તો એ પ્રોબ્લેમ એ ઉભો થયો છે કે શરૂઆત ક્યાંથી કરવી? શું પ્રશ્ન શું આવે છે સામે? શરૂઆત ક્યાંથી કરવી? આ વસ્તુ ખામી છે, દેખાય છે, એ વસ્તુ સમજાતી નથી. એમ કે બધું સમજાય છે પણ શરૂઆત કરવી નથી સમજાતું, તો બધું ક્યાં સમજાણું? શરૂઆત કરવી જ નથી સમજાણું, એટલે કઈ નથી સમજાણું. અને સારા સારા વિદ્વાનોની આ હાલત છે, ટોપ લેવલના વિદ્વાનો જેને પછી બીજા તો અંદર આવી ગયા પેટામાં, ટોપ લેવલના વિદ્વાનોની આ હાલત છે. એ વિદ્વાનોને પ્રશ્ન પૂછો શરૂઆત ક્યાંથી કરવી, તો એ ગેંગે ફેફે થઈ જાય. કેમ કે એનો જે પ્રોબ્લેમ હોય છે, આવી હાલત થાય છે. એટલે કૃપાળુદેવે તો બહુ મોટી વાત ખોલી નાખી છે. એમણે જે 186 અને 195 પત્રમાં વિષય મૂક્યો કે માર્ગની જેને ઈચ્છા થઈ છે એને બધા વિકલ્પો મૂકી દઈને, ધર્મ સાધનના બધા વિકલ્પો મૂકી દઈને, આ એક નીચે લખેલું વાક્ય છે તે વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. કેવી રીતે સમજાવવું સમજવું મુશ્કેલ છે. આની અંદર એક વાક્યમાં અનંત અર્થ કેવી રીતે સમજાણ સમાન હોય? એ બધું સત્સંગ વગર સમજાય નહીં કાંઈ. એના ઉપર સત્સંગ ચાલે, એ જ વિષય ઉપર ઊંડી વિચારણા ચાલે તો સમજાય કે આ બધું શું કહેવા માંગે છે. મિત્ર, બહુ મોટો પ્રોબ્લેમ છે એમાં. આ જીવ પણ અંગ પૂર્વધારી થઈ ગયો છે ભૂતકાળના અનંત કાળમાં. 11 અને 9 પૂર્વ સુધી વિયો જાય અને તપ કરે તો લબ્ધિઓ પ્રગટ થાય. લબ્ધિથી શાસ્ત્રના ઉકેલ કરે. મૂળ વાત રહી ઓલ ફોર અ વોન્ટ ઓફ અ નેલ ધ બેટલ વોઝ લોસ્ટ, એવું છે. એટલે જગતમાં કન્સલ્ટેશનની જ મોટી કિંમત છે. આજે 5,000 કરોડ 10,000 કરોડના જે ઇન્ડસ્ટ્રી પ્લાન્ટ નાખેલા હોય છે એના જે ઇકોનોમિસ્ટ હોય છે એનું સૌથી વધારે વધારે ચાર્જ એનું હોય છે. ટેકનિકલ સાઈડનો એટલો ચાર્જ નથી હોતો. ટેકનિકલ એડવાઇસ પણ એને લેવી પડે, પણ ઇકોનોમિકલ એડવાઇસનો સૌથી વધારે વધારે એને ચાર્જ હોય છે. એને એવું સમજાવી શકે છે કે તમારો એક દિવસ પ્રોડક્શન લેટ થશે તો તમને આટલા અબજનું નુકસાન થશે. કેટલું સમજાવે? આટલા કરોડનું નહીં, તો 1 કલાક મારું થાય તો કેટલું? એનું નામ ઇકોનોમી. એટલે જે સંભાળે છે એની પાછળ રાત દિવસ હોય છે. એક દિવસ પણ મારું પ્રોડક્શન લેટ નહીં થવું જોઈએ અને પરફેક્ટ આવવું જોઈએ. એનો પરફેક્શન મેનેજર જુદો, બધી બધા જ બ્રાન્ચના મેનેજરો જુદા, બધા એની સાથે સમજી કરીને પછી ડિસિશન લ્યા. તો એની કિંમત કેટલી? એમ આ ચીજની બહુ કિંમત છે. એમ નહીતર તો ભલભલા અટવાય છે આની અંદર. અને આપણે પણ અનંતકાળ કાઢ્યો છે કે નથી કાઢ્યો? કોઈ ઉત્પત્તિનો તો કાળ સમય છે નહીં આપણો. અનંતકાળથી ફરીએ છીએ, સંસારમાં રખડીએ છીએ, ધર્મ પણ કરીએ છીએ, પણ અનંતકાળ વિયોગ્યો એમને. તો શું એવું રહી ગયું? શું આ એક જ સમજવાનું છે કૃપાળુ દેવ એ બહુ સરસ વાત, જ્ઞાનીની આજ્ઞા એ જ્ઞાનીના માર્ગે ચાલતું, જ્ઞાનીની આજ્ઞા એ જ્ઞાનીના માર્ગે ચાલતું. અજાણ્યો છું, ભૂલો પડી જઈશ, અજાણ્યો ભૂલો પડે તો સ્વાભાવિક છે. મારે જાણીતો હોય તો એને ક્યાંય ભૂલો પડવા દે નહીં, એને જોયું છે બધું, રસ્તો રસ્તો જોયો છે, સીધી વાત છે. સૌભાગભાઈ તરીકે એનું કારણ એ છે. મિત્રી તો આવું ગ્રહિત મિથ્યાતમાં પડ્યા હતા, તો ઈશ્વર કરતા ને હરીન બીજું ને ત્રીજું ને કંઈક હતું એમને, તો ત્યાંથી બહાર કાઢ્યા કેવી રીતે કંઈ નીકળ્યા, એના માટે એક જ વિશેષણ વાપર્યું, એ જ્ઞાનીના માર્ગે ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય આજે તેમની ગેરહાજરીમાં પણ અમને સાંભળે છે. એ જીવનો શું નિશ્ચય હતો કે નહીં, જ્ઞાનીની આજ્ઞા એટલે જ્ઞાનીની આજ્ઞા, એમાં કઈ ફેરફાર મારે નહીં કરવાનો, એ કેવી જ બરાબર, એ કેવી જ બરાબર, એ કેવી જ બરાબર, એટલો વિશ્વાસ એમને ઉત્પન્ન થઈ ગયેલો પહેલેથી. અને પરમેશ્વર બુદ્ધિમાં એ વિશ્વાસ આવી જાય છે, એમ પરમેશ્વરમાં શંકા કરવાનું કારણ નથી, એમ જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ થઈ કે પછી એને એના જ એની જ આજ્ઞામાં એ કહે એ પ્રમાણે ચાલવું, અને કોઈ પણ ભોગે ચાલવું, ગમે તે વિતમણા આવે, ગમે તે વાત સહન કરવાનો પ્રસંગ આવે, એ કરીને આ જ કરવું. એ એક જ પોઈન્ટ ઉપર એ તરી ગયા. છેલ્લા દિવસોમાં સિદ્ધપદનું રિઝર્વેશન લઈ લીધું, તો મરણ પથારી હતા 8-9 મહિનાથી, તાવ ઉતરતો ન હતો, વૃદ્ધાવસ્થા થઈ ગઈ હતી, શરીર સાવ નબળું પડી ગયું હતું, અશક્ત થઈ ગયું હતું, પણ આત્માનો પુરુષાર્થ સશક્ત થઈ ગયો. શરીર નબળું પડી ગયેલું અને આત્માનો પુરુષાર્થ શક્તિમાન જોરદાર આવી ગયો. કેવું જ્ઞાન લીલું કે હવે તો કેવું જ્ઞાન લીલું કે એવું જોડાયું, ખાટલે ઉતાવું એવી વાતો કરવાની છે. ભૂલી ગયા કે શરીર માંદું છે ને હવે નજીકમાં મૃત્યુ છે, એ બધું ભૂલી ગયા. મોટી કમાણી કરી લીધી, અનંત ભાવની અનંત કાળની કમાણી કરી લીધી એમને, બહુ મોટી વાત છે. જબ તક 5મું વચનામૃત છે, જબ તક પ્રત્યક્ષ જ્ઞાની કી ઈચ્છા અનુસાર અર્થાત આજ્ઞાનુસાર ન ચલા જાય તબ તક અજ્ઞાન કી નિવૃત્તિ હોના સંભવ નહીં હૈ. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા અનુસાર, પરોક્ષ જ્ઞાની ન લીધા, કેમ કે પરોક્ષમાં તો જીનેશ્વર દેવ પણ છે, અને એમની આજ્ઞાઓ શાસ્ત્રમાં લખી છે. પ્રત્યક્ષ જ્ઞાની લેવાનું કારણ શું છે? આપણે મેડિકલ સાયન્સનો વિચાર કરીએ તો એક રોગ ઉપર બહુ માણસ એક્સપર્ટ થઈ ગયા પછી એના ઉપર પુસ્તકો લખે, એકદમ હાયર ડિગ્રીઓ લીધી હોય, ખૂબ એક્સપર્ટ થયા પછી એના પર એનું પુસ્તક લખાયેલું હોય, અને એક જનરલ પ્રેક્ટિશનર હોય, એટલું 9 મહિના હોય, એ પુસ્તક વાંચીને દવા કરવા જાય, મરી જાય, એને ડોક્ટર જોઈએ હાજર. કેમ કે કોઈ પણ વાત પૂરેપૂરી લખાવી મુશ્કેલ છે. એનું કારણ શું છે કે એક રોગ થવાના જે કારણો છે એ બધાની ટ્રીટમેન્ટ જુદી જુદી છે. એ રોગની સાથે બીજા કેટલા કોમ્પ્લિકેશન છે, અને કેટલા કોમ્પ્લિકેશન હોય કે થાય કોને, એ બધું કાંઈ પુસ્તકમાં આવે, કાંઈ બધું પુસ્તકમાં આવે નહીં. પ્રત્યક્ષ ડોક્ટરો એ સમજે કે આ રોગ મુખ્ય છે, પણ આટલા કોમ્પ્લિકેશન સાથે છે, એટલી બધાનું કોઓર્ડિનેશન કરીને ટ્રીટમેન્ટ એને આપવી પડે. એ બધું પુસ્તકમાં કેવી રીતે આવે? અને એ જે દવા એને સૂચવી હોય લાગુ ન પડે તો શું કરવું? પુસ્તક નો જવાબ દે, પુસ્તક એમ કે આ દવા લેવાની, એમાં નહીં દવા લીધી લાગુ ન પડી લ્યો, શું કરો? હવે કોને પૂછવું? પુસ્તક જવાબ દે છે. એટલે એની અંદર પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ જોઈએ ને. રાષ્ટ્રપતિ કે પ્રાઇમ મિનિસ્ટર બીમાર પડે ગંભીર રીતે તો એને હોસ્પિટલાઇઝ કરે છે. હોસ્પિટલના એના હોસ્પિટલને એના એના રાષ્ટ્રપતિ ભવનમાં નથી લઈ જવાતી. એને પોતાને હોસ્પિટલમાં ખસેડવા પડે છે. કેમ કે હોસ્પિટલની અંદર જે સેંકડો હજારો ઇક્વિપમેન્ટ હોય છે એમાં કયા ઇક્વિપમેન્ટની ક્યારે જરૂર પડે કોઈ નિયમ નથી. એટલે બધી રીતે એ રીતે જ આખી તૈયાર થયેલી હોસ્પિટલ હોય છે. અને એનું અડધી અડધી કલાકે 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 રીડિંગ લઈને એનું બુલેટિન બહાર પાડે છે. તો એ કલાકે કલાકે એને એના તજજ્ઞો સંભાળી શકે એવી વ્યવસ્થા હોસ્પિટલમાં હોય છે. એ તજજ્ઞોની કોન્ફરન્સ ભરવી પડે ક્યારેક. ચાર પાંચ જણા જે ટ્રીટમેન્ટ કરતા હોય એને દવા લાગુ ન પડતી હોય, ટ્રીટમેન્ટ લાગુ ન પડતી હોય તો એ લોકોને આપસમાં સલાહ કરવા બેસવું પડે, એની કોન્ફરન્સ ભરવી પડે. પરોક્ષ પુસ્તકોમાં શું કામ આવે? આવા આવા કેસની અંદર પુસ્તકો કામ આવે? એમાં ભવરોગ છે એ અનાદિનો ક્રોનિક છે અને ભયંકર છે. પાંચ ચાર ગતિમાં રખડાવે છે. એના માટે પણ એની અંદર સ્ટ્રિક્ટ મેડિકલ સુપરવિઝન જેને પહેલાંને સાજો કરવો પડે છે. અને જ્ઞાનીની આજ્ઞામાં રહેવું પડે છે. અને એને જરૂર પડે છે વાતે વાતે, આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, લોકો મને આમ થઈ ગયું, આમ થઈ ગયું, મારે કરવું શું? દરેકના કેસ જુદા જુદા, દરેકના ભૂતકાળ જુદા જુદા, દરેકની યોગ્યતા જુદી જુદી, અયોગ્યતા જુદી જુદી. એટલે કોઈ મારું દેવ 466માં લખ્યું કે કોઈ એમ માને કે યોગ કે ધ્યાન કે ફલાણી ઇત્યાદિ કોઈ ને કોઈ ક્રિયાથી કલ્યાણ કોઈ કરવા જાય તો એમ થઈ શકે નહીં. જીવનું કલ્યાણ થવું એ જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. એ વાક્ય નીચે એને ખબર છે કે આને રોગની અંદર શું થવાની છે ગડબડ, અને અચિંતી ગડબડ થાય તો એને કેવી રીતે ઠીક કરવું. ફેમિલી ડોક્ટર શું કરવાનું? અડધી રાતે તકલીફ થઈ શું કરે? શું કરે ડોક્ટર વગર શું કરે? એટલે જબ તક પ્રત્યક્ષ જ્ઞાની કી ઈચ્છા અનુસાર અર્થાત આજ્ઞા અનુસાર ન ચલા જાય તબ તક અજ્ઞાન કી નિવૃત્તિ હોના સંભવ નહીં હૈ. ત્યાં સુધી અજ્ઞાનની અજ્ઞાનનો નાશ થવો એ સંભવિત છે જ નહીં. આ ફૂલ એન્ડ ફાઇનલ વાત એમણે કરી છે. હવે કહે છે કે જ્ઞાની કી આજ્ઞા કા આરાધન ન કર સકતા હૈ. આજ્ઞામાં કોણ ચાલી શકે? શું માત્ર વિકલ્પ કરવાની વાત નથી. હવે અહીંયા એની કેટલી તૈયારી હોય એ વાત કરે છે કે જ્ઞાની કી આજ્ઞા કા આરાધન ન કર સકતા હૈ. કે જો એક નિષ્ઠા છે, એક જ નિષ્ઠા હોય કે બસ આત્મકલ્યાણ સિવાય મારે જીવનમાં હવે બીજું કઈ કરવાનું રહેતું નથી, આ એક જ કામ કરવું છે, અનંત કાળમાં અનંત વાર બધું થઈ ગયું, પુણ્યના ફળે બધા ભોગવી લીધા અને પાપના ફળે બધા ભોગવી લીધા, બધા પ્રકારના પુણ્ય બધા પ્રકારના પાપ ભોગવી લીધા, એમ કઈ બાકી નથી રહ્યું. એટલે જ્ઞાની તો એમ જુએ છે કે સકળ જગત છે એઠ વખત, આ તો બધું એઠું ખાવાનું છે, હવે બધું ખવાઈ ગયું છે. અથવા સ્વપ્ન સમાન, સપનાની સુખડી ભૂખ ભાંગે નહીં, એવા નથી કોઈ તૃપ્તિ થવાની નથી. જગતના પદાર્થો મળે એથી કોઈ તૃપ્તિ થવાની નથી. इतने एक निष्ठा है, तन मन और धन की आसक्ति का त्याग करके उसकी भक्ति में जुट जाए। तन मन धन आप ही नहीं, ये आपे से घना एक एक तो वो सुनना है घना है घनो आप ही तन मन धन बुद्धि आप ही दिए तन की सेवा करे 24 कलाक। हाँ मन में के प्रमाण शास्त्र वाचे अर्थ समझे बीजे तीजु करे અને ધન બધું આપી દે એમ નહી, તન મન અને ધનની આસક્તિ નો ત્યાગ કરવાની વાત છે, તન મન ધન નો ત્યાગ કરવાની વાત નથી। વાત સાદી લાગે પણ અંદર વાત શું છે, તારા પરિણામમાં એટેચમેન્ટ કેટલું છે તારા શરીર પ્રત્યે, મન એટલે તારા પરિણામ કાબુ બાર મનના જાય છે એ કેવી રીતે છે, એનું અવલોકન કરીને ઠીક કરવા પડે। અને ધન પ્રત્યેની તારી આસક્તિ કેટલી છે, આસક્તિ એટલે પોતાપણું, એટલે એની પાછળ સુખનો નિશ્ચય હોય છે, ત્યારે એ સુખનો નિશ્ચય તોડે બદલે ત્યારે એ આસક્તિ મટે, સુખ નો નિશ્ચય એમને એમ રહે આસક્તિ મટી જાય એવું કઈ બને નહી, અને આસક્તિ મિટાવીને તન મન ધન અર્પણ કરી દે એનો કઈ અર્થ નથી, અર્પણ કરી દે તો એનો અર્થ નથી, ન કરે એનો સવાલ નથી, પણ કરી દે તો એનો કઈ અર્થ નથી। એટલે જ્ઞાની છે એ આસક્તિ છોડાવે છે, એનો નિશ્ચય બદલાવે છે, એ તો તારો નિશ્ચય ખોટો છે, મિસકોન્સેપ્ટ છે આ તારો, અને એ અનંત દુઃખનું કારણ એ છે, બીજું કોઈ કારણ નથી। પર પદાર્થમાં સુખ છે એવો જેનો નિશ્ચય છે ભૂલ ભરેલો, એ આજે નહીં કાલે કતલખાનું માંડશે, શું કરશે, સ્લોટર હાઉસ ચલાવશે। કેમ કે સ્લોટર હાઉસ જે ચલાવે છે, કતલખાનું ચલાવે છે, એ આ એક જ પરિણામ ઉપર ચાલે છે, એનો કે આનેથી જે મને પૈસા મળે છે એનાથી હું સુખી થાઉં છું, એનાથી હું સુખી છું, મારું કુટુંબ સુખી છે, આ બધું છે, માટે એનાથી સુખ છે એની આસક્તિ કોઈ રીતે તૂટે નહીં, અને એનું સમર્પણ એ સમર્પણ કઈ છે નહીં, આ શક્તિ તૂટે, નિશ્ચય બદલીને આ શક્તિ તૂટે પછી જે સમર્પણ થાય તે સાચું, એ બનાનું સમર્પણ એક ખરેખર સમર્પણ નથી। હા તો કઈ નિશ્ચય બદલના પડે, સ્વરૂપ કા નિશ્ચય હોય તો સ્વરૂપ મેં સુખ હે ઉસકા નિશ્ચય હોય, 108 પત્ર ચલા કે નહીં ચલા, સુખ અંતર મેં હૈ બહાર મેં કહી નહીં હૈ,
યે આશક્તિ જો ટૂટા હૈ ઉસકા ટેસ્ટ ક્યા હૈ, સંયોગ વિયોગ કિસી મેં ભી પરિણામ મેં ફરક નહીં પડે,
હા નહીં પડે, હા નહીં પડે, તો વો તો બહોત પ્રેક્ટિકલ હૈ, આપકો દૂસરે પર કોઈ આસક્તિ નહીં હૈ તો કોઈ મરતા હૈ તો કુછ લગતા હૈ, जैसे परमाया कि लड़का गटर में चला गया, क्या हुआ आपने को, अपना लड़का हो तो क्या हुआ, हाँ क्या आ सकती है, अपनापन है ये तो बात है, वो नहीं समझ में आए ऐसी बात नहीं है, लगे नहीं कुछ कुछ भी हो जाए लगे लगे तो आ सकती है, सीधी बात है।
तो आसक्ति रख के ध्यान दान हो सकता है, आसक्ति रख के त्याग हो सकता है,
आसक्ति होकर के
आसक्ति रख के हम त्याग कर सकते हैं,
हाँ त्याग करते हैं लोग,
आसक्ति
लाखों करोड़ों रुपया दान देते हैं, पैसा की आसक्ति उतनी की उतनी बनी रहती है, अरे कुछ लोग तो ऐसा करते ज्यादा कमाओ और ज्यादा दान दो ऐसे भी चलते हैं, वो तो समझ नहीं है उसमें तो कुछ भी चलेगा। वो बात लिखी है कि ज्ञानी की आज्ञा का आराधन वह कर सकता है कि जो एक निष्ठा से तन मन और धन की आसक्ति का त्याग करके उसकी भक्ति में जुट जाए। भक्ति है वो ज्ञानी के प्रति आसक्ति है। और जो तन मन धन के प्रति आसक्ति है उसमें ज्ञानी के प्रति भक्ति हो ही नहीं सकते। क्यों? कि आसक्ति दो विरुद्ध पदार्थ में नहीं हो सकते। तन मन धन में भी आसक्ति हो और ज्ञानी में भी भक्ति हो, दो बात नहीं बनते। ज्ञानी में भक्ति आसक्ति हुए तो संसार के तन मन धन पर आसक्ति रहेगी ही नहीं,
विश्वास ही नहीं,
छूट जाएगी जो, तो वो इसके उदासीनता में आ ही जाएगा। क्यों? कि उंगली सीधी भी रहती है तो टेढ़ी नहीं रहती, टेढ़ी रहती है तो सीधी नहीं रहती, दो अवस्था साथ में कैसे रहेगी? कपड़ू संकेलेलू पड़ रही है, खुलेलू रही है, बे बात के भी तो बने, घड़ी पड़ेलू खुल्लू ही खुल्लू, एक साथ बे अवस्था के भी रहे। एक बाजू जो झुकी गयो तन मन धन में झुकी गयो ज्ञानी प्रत्ये झुकी सके ने, ज्ञानी प्रत्ये झुक्यो तन मन धन में झुकवाना ने, एक जो अवस्था से आसक्ति कहा बाजू नहीं था, कहा आसक्ति आ बाजू नहीं था।
एटले
सत्संग निष्फळ गयो, સત્સંગ નિષ્ફળ થવાનું મુખ્ય કારણ લીધું છે। એમાં બોલા ચારે કારણ હમાઈ ગયા, પૂર્વગ્રહ સ્વછંદ પ્રમાદ બધા કારણ હમાઈ ગયા, અથવા કરીને વાત લીધી, અથવા જ્ઞાનીમાં એક નિષ્ઠાએ અપૂર્વ ભક્તિ આવી નથી એટલે સત્સંગની સફળતા થઈ નથી। કેમ કે એ ઉપદેશ ચડે જ નહીં, આખી જિંદગી સાંભળે તો એ ઉપદેશ ચડે નહીં। કેમ કે એની પ્રીતિ ભક્તિ આસક્તિ બધી સંસારની છે, થોડો ઉપદેશ ક્યાંથી ચડવાનો હતો? આ વાત થોડી મંથન કરીને, ઊંડો વિચાર કરીને, પોતાના પરિણામો સાથે મીંઢવણી કરીને, ગમે તેમ કરીને ઠીક કરવી પડે। જો ત્યાં ફેરફાર ન થાય તો મૂળમાં ફેરફાર થયો નથી, પછી બાકી બધું કરે છાર પર લીપણું તે હજાણો, આનંદજી કહ્યું ને, છાર પર લીપણું, છાર એટલે શું? રાખ, રાખનો મોટો ઢગલો હોય, 6 ઇંચનો થર હોય, એના ઉપર ગાર લીપે, ઈરીએ પછી એના ઉપર ગાર કરે, નહી તો તળિયા પડવા માંડે તરત જ, નીચે ધૂળ હોય એટલે હુકાય એટલે તળિયા પડવા માંડે ને, નહીતર ચોંટી જાય ફ્લોરિંગ સાથે। નકામું મહેનત નકામી જાય એવું કરવું અને એવું ઘણું કરવું એનો કઈ અર્થ નથી, થોડું પણ સાર્થક થાય એવું કરવું જરૂરી છે। એટલે એ જ્ઞાનીની ભક્તિમાં જોડાઈ જાય એ બે પડખા એક વાક્યમાં સાથે લીધા છે પોતે, કે આ બાજુનો આસક્તિનો ત્યાગ થાય ને અહીંયા જોડાય, શું ત્યાંથી આસક્તિ મટે અને અહીંયા આસક્તિ था है बस। यद्यपि ज्ञानी भक्ति को इच्छा नहीं करते, नानी ने कोई नहीं भक्ति नहीं जरूर नहीं, अने जरूर हो तो एक नानी नहीं, एम से ज्ञानी इच्छा करता नहीं। केम के कोई भक्ति करे छे तो ये समझे छे कि एना कारण थी करे छे, एने पोताने लाभ था इतना माटे करे छे, मारा माटे नो कोई सवाल उभो थतो नहीं। यद्यपि ज्ञानी भक्ति की इच्छा नहीं करते, परंतु मोक्षाभिलाषी को कोने मोक्ष नो अभिलाषी मोक्ष शू छे एनी वात छे, एने पण जे मोक्ष नो अभिलाषी नथी एने तो वात ज जावा दे। परंतु मोक्षाभिलाषी को वह किए बिना उपदेश परिणमित नहीं होता, एनो उपदेश छे ये परिणाम पामतो नथी, एटले के एनी असर आवती नथी। जे तन्मन धनने आसक्ति नी परिणति थई गई छे ए उपदेश ने त्या असर थवामां आडी आवे छे, उपदेश संभळाय छे, उपदेश नो जीव विचार पण करे छे यथाशक्ति, पण आत्मा उपर जे एने असर आववी जोईए ए असर नहीं आवामां एक आडू आवनार कोई कारण होय, आडस होय, अवरोध होय, तो ये अवरोध छे पोताना ज तन्मन धनने आसक्तिना परिणामनो, ये अवरोध छे। इतले मोक्षाभिलाषी ने ये भक्ति क्यारे थाय छे, ओली आसक्ति तूटे त्यारे। ये मोक्षाभिलाषी ने एम कर्या विना उपदेश परिणमित नहीं होता, उपदेश में असर थती नथी। जेम कोई बेरा काने बेरो सांभळवा बेसे तो शब्दों एना कानना पर्दे थी अथड़ाई ने रिमाउंड थी ने पाछा चला जाए छे, अंदर हमरातो एम असर नथी पहुंचती, उपदेश ने असर जीव ने થતી નથી। તો પછી મનન તથા નિધિ ધ્યાસન કા હેતુ નહીં હોતા, તો પછી એ ઉપદેશ અંદર પરિણમો ન હોય તો એનું મનન કરે અને એનું એને વિઝ્યુલાઇઝ કરે, નિધિ ધ્યાસન કરે એટલે વિઝ્યુલાઇઝ કરે, એ બધા સ્ટેજ તો ક્યાંથી આવવાના હતા, એમ પણ થતો નથી। એટલે જેને પરિણમન થાય એને મનન ને નિધિ ધ્યાસન ચાલે છે એમ કેવું છે। इसलिए मुमुक्षु को नानी की भक्ति अवश्य करनी चाहिए ऐसा सत्पुरुषों ने कहा है, माते मुमुक्षु एक नानी की भक्ति अवश्य करनी जोईए एम सत्पुरुषों ने जे कहूं छे ये यथार्थ प्रकारे आ छे के तन मन धन ने आसक्ति छोड़ी ने अथवा छोड़वानो प्रयत्न करीने पण भक्ति करवी भक्ति शू छे। भक्ति छे ए पूज्य बुद्धि छे अथवा उपकार बुद्धि छे के मारा हित नो निमित्त छे तेथी मने उपकारी छे एम करीने ने उपकार बुद्धि थी बहुमान आवे छे अने ए बहुमान ने भक्ति कहेवामां आवे छे, ए रीते भक्ति नो स्वरूप छे। सर्वाधिक छे ने सर्वाधिक भाव आवे એટલે તન્મન ધનની આસક્તિ છોટું ત્યારે એનાથી અધિક ભાવ આવ્યો ને, એટલે ભક્તિ છે ને એ પૂજ્ય બુદ્ધિથી ઉપકાર બુદ્ધિથી સર્વાધિકપણે ઉત્પન્ન થતો ભાવ છે। બધું જ ગૌણ થઈ જાય ને તન મન ધન માં બધું આવી ગયું, બધું જ ગૌણ થઈ જાય એમ। એટલે ભલે જ્ઞાની ઈચ્છતા નથી તો પણ મોક્ષાભિલાષી ને તો એ સ્થિતિ એ દશા થયા વિના પોતાના આત્મા ઉપર અસર આવવાની નથી, પોતાને કઈ લાભ થવાનો નથી। એટલે જ્ઞાનીની ભક્તિ એ નિમિત્ત પરક વચન છે. જ્ઞાની નિમિત્ત છે ને, એટલે એ નિમિત્ત પરક વચન છે. વાક્ય તો નિમિત્ત પરક છે, પણ એની અંદર સમજાવવું છે ઉપાદાનની વિશેષતા, કે એવી યોગ્યતા વાળા પરિણામ ઉપાદાનમાં થયા વિના એના ઉપાદાનને લાભ નહીં થાય. નિમિત્ત પરક વાત છે એટલે નિમિત્તની પ્રધાનતા છે એવું નથી. અમારે ત્યાં આ બધી વાતો આવે ત્યારે તર્ક ઉઠે છે, અમુક પરદે ઉપર વજન એટલું બધું નહીં જેટલું હોવું જોઈએ, એટલું આમ માને ખરા બધા, પણ એટલું બધું વજન નહીં ને એટલું બધું સમજતા પણ નથી. ગોપાળુદેવના વચનોમાં જે સમજે ઊંડાણ છે એટલું બધું નથી સમજતા, એટલું બધું વજન ન આવે એટલે આમાંથી તર્ક ઉઠાવે કે આમાં નિમિત્ત પ્રધાનતા ન થઈ જાય, આમાં નિમિત્ત આધીન પણ ન આવી જાય. શાસ્ત્રમાં તો ઉપાદાનની મુખ્યતા કરવાનો આની આજ્ઞા છે, આમ છે આમ છે, એવી બધી ચર્ચાઓ ચાલે. એટલે એ ઉપાદાન વાળાને એની રીતે કાન પકડાવવો પડે કે ભાઈ આ નિમિત્ત પરક વાત છે, પણ વાત તો ઉપાદાનની જ કરી છે. કેમ કે ઉપદેશ પરિણમન છે કોને? ઉપાદાનને. તો એની ઉપાદાનની યોગ્યતા આવી થયા વિના એને કાયનું કામ નહીં થાય. એટલે મૂળ વાત ઉપાદાનની છે. એટલે નિમિત્ત ઉપાદાનમાં દ્રષ્ટિ ફેરે લોકોની વાત નથી સમજાતી. જો ચશ્મા વગર દેખાતો નથી, જે લોકોને ચશ્માના નંબર છે એને શું છે, જોવામાં નિમિત્ત ચશ્મા છે. તો કે જો મારા ચશ્મા હું કાઢો તો મને બરાબર નથી દેખાતું, તમારા કાઢો તો તમને બરાબર નહીં દેખાય. શું તમે કહો છો કે નિમિત્તનું આમાં શું સ્થાન છે? પણ ભાઈ ચશ્માનો નંબર તમારા આંખના ક્ષોભસમના નંબરને બતાવે છે. કોને બતાવે છે? તમારા આંખની યોગ્યતા જોવાની કેવી છે એમ ચશ્મા બતાવે છે. તમે ચશ્માને ઉપર ભાર મૂકો છો, ડાક્ટર આંખ ઉપર ભાર મૂકે છે કે એની આંખની અંદર શું શું યોગ્યતા છે. ઉપાદાનને જોવું કે નિમિત્તને જોવું, એ તો જોવાની નજર ઉપર વાત છે. તમારે આંખ એવી નબળી છે એનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. પછી તમે ચશ્માનો આધાર દો છો, પણ મૂળમાં તમારી આંખ નબળી છે એ જોવો ને. ઉપાદાનનો ખ્યાલ ન કરે અને એકલા નિમિત્ત ઉપર વજન આવે તો એને એમ થાય કે નિમિત્ત વગર ન ચાલે. આંખને ઠીક કરો, કઈ ચશ્માની જરૂર નહીં પડે. બહુ નિમિત્ત ઉપાદાનની બહુ ચર્ચાઓ ચાલી છે અને એટલી બધી ચર્ચાઓ ચાલી છે કે જેને છેડો ન આવે. બે બાજુની એટલી દલીલો છે, આપણે તો એક જ દાખલો દીધો ચશ્માનો, બહુ દલીલો છે. એમાં એક દોલતરામજી થઈ ગયા, એને એના ઉપર ઘણા દોહા લખ્યા છે. તો ઓલા નિમિત્ત કહે છે કે ભાઈ નિમિત્તનો ઉપાદાન બે જોઈએ, બે પૈડા વગર રથ હાલતો નથી. રથ તો બે પૈડાથી હાલે છે, માટે નિમિત્તનું ઉપાદાન બે જોઈએ. તો ઉપાદાન વાળો કહે છે કે જો સૂર્યનો રથ એક પૈડે ચાલે છે, સૂર્યનો રથ એક પૈડે ચાલે છે, રવિ કા યહી સ્વભાવ, એક ચક્ર સે રથ ચલે રવિ કા યહી સ્વભાવ. બહુ એમાં તો વિવાદ ચાલ્યો છે, ઉપાદાન નિમિત્તનો એટલો બધો વિવાદ ચાલ્યો છે અને એવો એ વિષયને ઘૂંચવી નાખ્યો છે લોકોએ કે પછી એમાંથી નીકળી શકે
નહીં.
મૂળ વાત જ પડી રહી, આમાંથી મારે આત્મકલ્યાણ કેવી રીતે કરવું એ વાત એક પડી રહી. એટલે એ આત્મકલ્યાણ કેવી રીતે કરવું એની મુખ્યતામાં જે આવે એ આ વિવાદની અંદર ફસાય નહીં. વિવાદ ની અંદર કોણ માં ફસાય? એક નિષ્ઠા એ આત્મકલ્યાણ કરવાની બુદ્ધિ હોય એને વાંધો નથી આવતો. બે બાજુની એટલી બધી દલીલો છે, માણસ નું માથું ખરાબ થઈ જાય અને મૂળ વાત ભૂલી જાય. પોતાના પુરુષાર્થ ને છોડે નહી શું, અને જ્યાં એને દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ મળે ત્યાં એને ઉપાદાનમાં ભક્તિ જાગીને પોતાનું આત્મકલ્યાણ કરવાનું ચૂકે નહીં. કેમ કે એ તો પોતાના આત્મકલ્યાણ વશ ભક્તિ આવી છે, એમને એમ ક્યાં ભક્તિ આવી છે? ભક્તિ કરવા ખાતર કે રાગ કરવા ખાતર, વ્યક્તિ રાગ કરવા માટે કોઈ ભક્તિ નથી. ખરેખર તો ગુણ જેને પ્રગટ થયા છે એવી વ્યક્તિનું બહુમાન, તે ગુણોનું બહુમાન છે, વ્યક્તિનું બહુમાન નથી, તે ગુણોનું બહુમાન છે. એટલે પંચ પરમેષ્ઠી પદમાં નમો અર્યંતાણામ અર્યંતાણામ લીધું છે. નમો આદિનાથા એવું નથી લીધું કે ચાલો આદિનાથ ભગવાનને નમસ્કાર કરો, કેમ કે કોઈ આદિનાથ છે નહીં. અનંતા તીર્થંકરો થી એમાં પહેલા તીર્થંકર છે એવું કઈ છે નહીં. કોઈ પહેલા તીર્થંકર નથી તો આ 24માં ઋષભદેવ ભગવાન આદિનાથ છે, એવી અનંતી 24 થઈ. એમાં કઈ પહેલી 24 ને કઈ પહેલા તીર્થંકર નથી, એનું ગણિત જ નથી એ રીતે. અને સિદ્ધાલયમાં કોઈ પહેલા સિદ્ધ તરીકે ગયા નથી, પહેલા સિદ્ધશીલા ખાલી હતી. અને એક દિવસ કોઈ પહેલા સિદ્ધ થઈને ત્યાં બિરાજમાન થયા. ત્યાં સર્વકાળે અનંતા સિદ્ધો થયા, અનંતકાળ પહેલા સર્વકાળે પણ ત્યાં અનંતા સિદ્ધો છે. બે ચાર પાંચ ને તો પહેલા સિદ્ધ કોણ આવ્યા એ નક્કી થાય, અનંતા સિદ્ધો છે એવી વાત છે. મગજ નાનું પડે, વાત મોટી એમની છે, મગજ નાનું પડે. એટલે પંચ પરમેષ્ઠી પદમાં નમો અર્યંતાણમ એમ વાત લીધી, જેને અંદરના દુશ્મનોને દોષ રૂપે દુશ્મનોનો હણી નાખ્યા, એટલે કે જેણે ગુણ પ્રગટ કર્યા, સર્વ ગુણ પ્રગટ કર્યા આત્માના, એને હું નમસ્કાર કરું છું. સિદ્ધિ ગુણ પ્રધાનતા છે, એમ ભક્તિમાં પણ ગુણ પ્રધાનતા છે. અને જેને ગુણનો મહિમા આવે એને ગુણ પ્રગટે, ગુણનો મહિમા હોય તે ગુણ પ્રગટાવી શકે. પૈસાનો મહિમા હોય પૈસા રડે, જેને પડીને હોય એ કંઈક પ્રયત્ન કરે નહીં, આવા દો ને એમાં શું છે એમ કરે. જેને જેની કિંમત હોય એને એ બાજુનો પુરુષાર્થ ચાલે. એટલે ભક્તિ એવો વિષય છે, એ ગુણનો મહિમા છે. છળ પકડ્યો અને નિમિત્ત પ્રત્યે જે એને ભક્તિ થવી જોઈએ એ જો ન થાય એ કોઈ દિવસ એની સિદ્ધિ થાય નહીં, એ ભ્રાંતિમાં પડ્યા છે. જે
અહીંયા પણ કોઈ નિષેધ કરે છે તે ઉપાદાન ને સમજ્યો નથી ને નિમિત્ત ને સમજ્યો નથી, એવી રીતે કીધું છે. આત્મસિદ્ધિના બહુ સરસ અર્થ કર્યો છે. અત્યાર સુધીમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના વ્યાખ્યાનોની 60-70 નકલ છપાઈ ગઈ છે, આટલું રિએડિશન થયું છે, એટલું બધું લોકોને એમાંથી મળે છે. હિન્દી નથી થયો એનું વ્યાખ્યાનોનું. હિન્દી થાય તો હિન્દી ભાષી ક્ષેત્રમાં બહુ સારો પ્રચાર થાય એવું છે. સુભાષભાઈ નમસ્કાર કર્યા છે ને ત્યાં
નમસ્કાર કરું છું, તમે આ પાવર પછી અનંત અનંત ઉપકાર કર્યો છે. પછી પછી ગુરુ લીધા છે, જે કુંકુંદાલી આચાર્યો તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાન છે, આ પામર નો પરમ ઉપકાર થયા છે, તે માટે હું તમને પણ ભક્તિ નમસ્કાર કરું. પછી સુભાષભાઈ ને જોયા છે માર્ગ ભક્તિ છે. માર્ગ પામેલા ની ભક્તિ ને પણ માર્ગ ભક્તિ કહે છે.